ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ 3 દિવસ પછી આવે છે. આજે દેવપોઢી એકાદશીનો મંગલકારી દિવસ છે. વામનજી પાસે ભગવાને, બલિરાજા પાસે ભગવાને વામનજીનું રૂપ લઈને 3 ડગલા 3.5 ડગલા પૃથ્વી માગી. વામનજી એટલે નાનું 5 વર્ષનું બાળક જેટલી હાઈટ, 3 ડગલા પૃથ્વી એટલે એક માણસને બેસવા જેટલી બી જગ્યા ના થઈ. ભગવાનને એને અંડર એસ્ટિમેટ કર્યા કે આને માગ્યું ને માગીને શું માગ્યું, 3.5 ડગલા પૃથ્વીમાં શું આપવાનું, એમ કે લઈ લો જે જ્યાંથી જોતી હોય ત્યાંથી. એ વામન રૂપે રહેલા ભગવાન વિષ્ણુ ધીરે 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 પોતાનું સ્વરૂપ એટલું બધું વિશાળ કર્યું અને વિરાટ કર્યું, ત્યારે એક પગલામાં એમને પાતાળ લીધું, એક પગલામાં એને પૃથ્વી લીધી અને એક પગલામાં એને આકાશ લીધું. ભગવાને કીધું હજુ શરત બાકી છે, હજુ મારું અડધું પગલું ક્યાં રાખીશ. ત્યારે એ બલિરાજા ભક્ત હતા, એને કહ્યું કે પ્રભુ આ શરીર પણ એક બ્રહ્માંડ કહેવાય, તમે મારી છાતી પર પગ મૂકો એટલે આ અડધું બ્રહ્માંડ અડધું પગલું તમારું થઈ જશે. ભગવાને એને પગલું મૂક્યું છાતી ઉપર અને પ્રેસ કર્યું તો સીધો પાતાળમાં વયો ગયો. અસુર હોવા છતાંય એની અંદર ભક્તિ હતી, કારણ કે અસુર હતા એટલે એને ભગવાને નાશ તો કરવો હતો પણ ભગવાનને એનું રાજ્ય લઈ લેવું હતું. પ્રભુએ જ્યારે એને પાતાળમાં મૂક્યો, શરત પૂરી થઈ, ત્યારે એ સૂતો સૂતો ભગવાનના પગ પોતાની જીભથી ચાટતા હતા. એને ભગવાને પૂછ્યું કે પગ શું કામ ચાટે છે, ત્યારે કે પ્રભુ હું રહ્યો અસુર અને મારા છાતીના વાળ કડક તમારા કોમળ ચરણાવીને વાગ્યા હોય તો એ તમારી ઈજા થઈ છે, એ ઈજાને થોડુંક સાનુકૂળતા રિલેક્સ થાય એના માટે હું તમારા ચરણાવીને ચાટું છું. એ આજે દિવસ છે અને આજના દિવસથી માંડીને પ્રભુ 3 મહિના સુધી, કાર્તિક સુધી, એકાદશી સુધી વામન અરે બલિરાજાના ઘરે પ્રભુ બંધાયા. છેક દેવ ઉઠી એકાદશીના દિવસે પ્રભુ આરામમાંથી બહાર આવશે અને પ્રભુને એને કીધું દર વર્ષે તમારે આવવાનું. એટલે આ 4 મહિના જે છે, ચાતુર્માસ, અષાઢ સુધી એકાદશીથી માંડીને કાર્તક સુધી એકાદશી, 4 મહિનાને આપણે ચાતુર્માસ કહીએ છીએ અને એ દરમિયાન ભગવાન ત્યાં આરામ કરવા માટે પધારે છે. લક્ષ્મીજી એનો કાર્યભાર સંભાળે છે પણ લક્ષ્મીજી એ કામ શંકર ભગવાનને આપે છે, એટલે આ 4 મહિના દરમિયાન શંકર ભગવાનની ડબલ ડ્યુટી છે. એક મૃત્યુની જે ડ્યુટી છે સંહાર કરવાની, એ તો શંકર ભગવાનને એ તો અદા કરવાની જ છે, પણ પાલન પોષણ કરવાની પણ ડ્યુટી શંકર ભગવાનની છે. એ આજના દિવસનો આ મહિમા છે અને એવા મંગલકારી દિવસે સ્વામીશ્રી જેવા પુરુષ આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણે સૌ ગુરુ પૂર્ણિમા ઉજવવાની ભાવનાથી આવ્યા છીએ. દરેક જન આ કલ્ચરમાં તો ખબર નથી પણ ગુરુ પૂર્ણિમા એટલે શું. ગુરુ પૂર્ણિમાનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં છે. નાનકડા પ્રસંગની વાત કરું કે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણિત સ્વરૂપે જ્યારે લોજ આવ્યા અને લોજથી પછી જ્યારે રામાનંદ સ્વામીનું મિલન પીપલાનામાં થાય છે, ત્યાર પછી પીપલાનાથી રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણિત સહિત એ ભાયાવદર ગામમાં જાય છે. સંજોગોના દિન ભાયાવદરની સીમમાં એક પઠાણ મુસ્લિમ પણ 5 વખત નિયમિત બંદગી કરવાવાળા હતા, પાક મુસલમાન જેને કહેવાય, એને અંતરમાં ખૂબ બળતરાને અશાંતિ હતી. પણ જેવી એ સીમની બોર્ડરની અંદર એનો એન્ટ્રી થાય છે ત્યાં એના અંતરમાં કોઈક શાંતિનો અનુભવ થયો. આપણે બી અનુભવ કરીશું કે જ્યારે આપણું મન અશાંત હોય ત્યારે ઠાકોરજીના મંદિર પાસે જઈએ અને ભગવાનની મૂર્તિ પાસે જઈએ તો થોડીક ક્ષણો માટે આપણું મન શાંત પ્રશાંત થઈ જાય છે, આપણા હૈયામાં થોડીક ઠંડક અને શાંતિનો અનુભવ થાય છે. જોકે પાછા આવીને ચંપલ પહેરીએ એટલે શાંતિ પાછી આપણી જોડે જ આવી જાય છે, કારણ કે ચંપલ પાસે બેઠેલી જ હોય છે, આપણું મન સાથે આવી જાય છે. એટલે એને શાંતિનો અનુભવ થાય છે, એટલે એને થયું કે ચોક્કસ જજમેન્ટ લેવો માણસ હતો, એને નક્કી કર્યું કે 100% આ ગામની અંદર કા ભગવાન હોવા જોઈએ, ભગવાન કહેતા અલ્લાહ, અને કા અલ્લાહના ઓલિયા ફકીર હોવા જોઈએ. એટલે કોઈકને પૂછ્યું કે ભાઈ આ ગામમાં અલ્લાહ પધાર્યા છે? ત્યારે રામાનંદ સ્વામીને લોકો ભગવાન જેવા માનતા હતા, તો કે અલ્લાહનો અવતાર જેવા ભગવાન અહીંયા આગળ છે, એનું નામ રામાનંદ સ્વામી છે અને આ પટેલની ઘેર બેઠા છે, તમારે દર્શન કરવા જવું હોય તો જઈ શકો છો. પહેલાને તો દર્શન કરવા જવું જ હતું, અને એ જ્યારે જાય છે અને દૂરથી ઘર ખુલ્લું હોય છે, ઘરની ઓસરીમાં રામાનંદ સ્વામી એક પલંગ ઉપર ઢોલિયા ઉપર બેઠા હોય છે અને નીચે નીલકંઠવર્ણી હાથ જોડી અને એમના દર્શન સ્પર્શનો લાભ લેતા હોય છે, એને વિચાર આવ્યો કે આમાં અલ્લાહ કોણ અને ફકીર કોણ? શાંતિ તો 100% થઈ હતી, પણ ભગવાન સ્વામિનારાયણને અનુભવ કરાવવો હતો કે હું કોણ છું એની એને ખબર પડે. એટલે નીલકંઠ વણીએ ધીરે રહીને આમ પાછળ દ્રષ્ટિ કરી અને જેવી એની આંખ, ઓલા પઠાણની આંખ અને નીલકંઠ વણીની આંખ એક થઈ, એ ટાઈમે એને સમાધિ થઈ ગઈ. સમાધિ એટલે અત્યારે આપણને કલ્પના નહીં આવે, પણ આપણે કોમામાં જઈએ ને એવી પોઝિશન થઈ જાય. માણસ જીવતો રહે પણ એના મન બુદ્ધિ અને આત્માની આખી કોન્શિયસ એને કાંઈ ના હોય. એ સમાધિને વિશે એને બેહિસ્ત જોયું. આપણે હિન્દુઓમાં કહીએ, આપણે સત્સંગી છીએ, ભગવાન સ્વામિનારાયણનું ધામ એને અક્ષરધામ કહેવાય, ક્રિશ્ચિયનો એને હેવન કહે છે, સ્વર્ગ, અને મુસ્લિમો એને બેહિસ્ત કહે છે. એને બેહિસ્તની અંદર ભગવાન કૃપા કરીને નીલકંઠવણી એને લઈ ગયા અને ત્યાં અસલી ખુદાની જે જગ્યા હતી, જ્યાં સીટ થોર્ન કહેવાય, જે રાજસિંહાસન, અને અસંખ્ય મુક્તો બેઠા હતા, એ મુક્તો એને બધા ઓલિયા જેવા દેખાયા, અને સિંહાસન પર જે અલ્લાહ બેઠા હતા એ નીલકંઠ વર્ણી દેખાયા. એને થઈ ગયું કે યે ક્યા બાત હે, ઇતના છોટા સા લડકા ઉધર બેઠા હતા, ઇધર યે મેરા ખુદા હે. પણ 80,000 પૈગંબરો એને અસલી ખુદાની બંદગી કરતા એને દર્શન કર્યા, એના હૈયાને વિશે આનંદ થઈ ગયો. હાસ, મારું જીવન ધન્ય થઈ ગયું, મને અલ્લાહના દીદાર થઈ ગયા. ભગવાન કૃપા કરીને એને પાછું શરીરમાં લાવ્યા અને શરીરમાં જ્યારે ભાનમાં આવ્યો ત્યારે સીધો દંડવત પ્રણામ કરવા માંડ્યો અને પહેલો પ્રશ્ન એને પૂછ્યો રામાનંદ સ્વામીજીને કે તમારે હિન્દુમાં ઉલટી રીત કેમ છે? તો કે કેમ? તો કે ખુદા નીચે બેઠા છે અને ઓલિયા ઉપર બેઠા છે. રામાનંદ સ્વામી ગુરુ હતા અને ભગવાન સ્વામિનારાયણ નીચે બેઠા હતા. ત્યારે રામાનંદ સ્વામીએ ઉત્તર ના આપ્યો, પણ નીલકંઠવણી હાથ જોડીને ઉત્તર આપ્યો કે પઠાણ સાહેબ, અમારા હિન્દુઓમાં તો આ જ રીત છે, રામચંદ્ર ભગવાન એ ભગવાનનું સ્વયં સ્વરૂપ હતા, પૂર્ણ પુરુષોત્તમ હતા, પણ એમને વિશ્વામિત્રજી અને વશિષ્ઠજીને ગુરુ કર્યા હતા. ભગવાન કિશન 16 કળાએ સંપૂર્ણ હતા, છતાં એને સાંદીપની ઋષિને પોતાના ગુરુ કર્યા હતા. એમ નીલકંઠ વર્ણીએ કીધું, અમારે તો હિન્દુઓમાંથી આગળથી રીત ચલી આવે છે, આ રામાનંદ સ્વામીજી ઉદ્ધવજીનો અવતાર છે અને મારા ગુરુપદે છે અને હું એમનો સેવક છું. કહેવાનો મતલબ, એક નાનકડા પ્રસંગની અંદર એમને દર્શન કરાવી દીધું. બાકી રામચંદ્ર ભગવાન મોટા કે વશિષ્ઠજી મોટા? વિશ્વામિત્રે 60,000 વર્ષ તપશ્ચર્યા કર્યું, પણ મેનકાએ ડાન્સ કર્યો ત્યારે એનું બ્રહ્મચર્ય રહ્યું નહીં. જ્યારે રામચંદ્ર ભગવાન એ ભગવાન હતા, એ એનાથી બિયોન્ડ. તો એ રામચંદ્ર ભગવાને વિશ્વામિત્રજીને ગુરુ કરવાની શી જરૂર હતી? કૃષ્ણ ભગવાને સાંદીપની મુનિને ગુરુ કરવાની ક્યાં જરૂર હતી? શિવે જીવનો ગુરુ કરવાની કોઈ જરૂર નથી, પણ આપણને શીખવાડવા માટે ભગવાને દર્શન કર્યું. ભગવાને એક સમાજમાં આદર્શ મૂકવો હતો આપણા જીવનની અંદર. જ્યારે પણ જન્મ થાય આપણો, ભગવાન કિશને કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ ધર્મ સંસ્થાપનાથાય. ઉદ્ધરાય ચ દુષ્કૃતામ સંભવામી યુગે યુગે. હું દરેક યુગમાં જન્મ લઈશ. તો આપણને તરત વિચાર આવે કે કૃષ્ણ ભગવાનનું એડ્રેસ ક્યાં હશે? પોસ્ટકોડ તો આપો કે નેવિગેશનમાં નાખીએ તો આમ આમ કરતા કૃષ્ણ ભગવાનની ઘેર પહોંચી જઈએ. નરસિંહ મહેતા કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. સ્વામિનારાયણ ભગવાને એક વિશેષ ક્રાંતિ કરી દીધી. કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભાગવત ગીતાની અંદર કહ્યું છે 39 એ રાજા અથવા તો 30 લક્ષણ યુક્ત સાધુ હોય, જેને ભાગવતના ધર્મો સિદ્ધ કર્યા હોય એવા સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. કળિયુગમાં સંભવામી યુગે યુગે નહીં, આપણા જીવનમાં સંભવામી ક્ષણે ક્ષણે જોઈએ. ભગવાન અને સંતની જરૂર ઓક્સિજન કરતા વિશેષ છે. તો એ કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપ્યા, સ્વામિનારાયણ ભગવાને પણ આશીર્વાદ આપ્યા. કીર્તિ કાંચન અને કામિનીનો રસ ને રાગ નહીં હોય, જેના 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણ પ્રભુમય હશે એવા સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું, આશીર્વાદ આપ્યા. આપણને બધાને ખબર છે, તમને એક પ્રશ્ન પૂછીએ કે 5 જીતે કે 100? કોઈ પણ જગ્યાએ વોર જેવું થાય ને ધમાલ થાય તો 5 જીતે કે 100? તો આપણને ઓબ્વિયસ જવાબ છે 100 જીતે. પણ મહાભારતમાં શું થયું, 100 જીત્યા કે 5 જીત્યા? અવાજ છે ધીમો. 5 જીત્યા. એ 5 કેમ જીત્યા? 5 એટલા માટે જીત્યા કે અજારોને ભારે પડ્યો છઠ્ઠો એક જણ હતો અને એનું નામ ભગવાન કિશન હતું. ભગવાન કિશન ના હોત તો એ પાંડવો જીતી શકવાના હતા જ નહીં. અંદર અંદર લડી મરત, ક્યાં એક જણાની સમાંતર વૃત્તિ હતી. ભીમનું માઇન્ડ જુદું, અર્જુનનું જુદું હતું, યુધિષ્ઠરનું જુદું હતું, એ લડી જ ના શકત. પણ કૃષ્ણ એના સારથી હતા અને કૃષ્ણએ આખું યુદ્ધ જીતાડ્યું. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભાગવત ગીતાની અંદર યુદ્ધની શરૂઆતમાં, શ્રીમદ ભાગવત ગીતાની શરૂઆતમાં બોલ્યા, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. પહેલો શ્લોક શરૂ કર્યો કે આ કુરુક્ષેત્ર એ યુદ્ધનું મેદાન નથી, ધર્મનું મેદાન છે. એ ધર્મની અંદર જે લડે, જે યુદ્ધ કરે, જે પોતાના જાનની બાજી લગાડે, એનો ધર્મ પાકો થાય, મીન્સ એનું કલ્યાણ થાય. અને અંત શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર વિજય તત્ર સ્ત્રી સ્તુતિ સ્મૃતિ. બધું જ કે જ્યાં યોગેશ્વર જેવા કૃષ્ણ છે અને પાર્થ એવા ધનુર્ધર કહેતા એવો અર્જુન છે, ત્યાં આગળ વિજય છે, જીત છે, સ્ત્રી છે, શોભા, લક્ષ્મી છે, ધ્રુતિ છે, બ્લીસ, બધી જ વસ્તુ જો ભક્ત ભગવાનની રિલેશન હશે ને તો છે. આપણે ગુરુ પૂર્ણિમા એટલા માટે ઊભા થઈને ભગવાન અહીં આવ્યા છીએ કે કોઈએ બોલાવ્યા માટે આવી ગયા છે એવું નથી. આ સભા મંડપની અંદર ગમે એટલો પુણ્યશાળી આત્મા હોય એ પ્રવેશ ના કરી શકે. ભલે આજે આપણને નહીં સમજાય પણ IIT માં ભણવું હોય ને તો 99.999 વાળા પછી બીજા 1000 હોય છે એનું કટ ઓફ લિસ્ટ. પણ બહુ પુણ્યવાળાને ભગવાન અને સંતની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ ભગવાન હતા તો કેટલા લોકોને સંબંધ થયો હતો? રામચંદ્ર ભગવાન હતા કેટલા લોકોનો સંબંધ થયો? સ્વામિનારાયણ ભગવાને 20 લાખનું ટ્રાન્સફોર્મેશન કર્યું તો બી બહુ બધા કહેવાય, છતાંય તે વખતે બી જનતા તો કરોડોમાં જ હશે. અને આજે 700 કરોડ લોકો દુનિયાની અંદર છે. કેમ કે ઈસ્ટની સભામાં 500 જણ આવ્યા. 500 જણ એટલા માટે આવ્યા કે દે આર ફોર્ચ્યુનેટ્સ. આપણે એ લોકો ભાગ્યશાળી છીએ આ સભામાં આપણને આવવાનું મળ્યું. બાકી કોઈને કોઈ આપણો ગયા જનોનો દુશ્મન હોય ને આપણી ભગવાનની પાસે ના આવવા દે. સ્વામિનારાયણ ભગવાન એક ઝાડ નીચે બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાન કે અહીં બેસવું છે, બેઠા હશે એટલામાં એક સસલું દોડતું આવ્યું, કારણ કે એની પાછળ એક જંગલી કૂતરો પડ્યો હતો. સીધું આવીને ભગવાન સ્વામિનારાયણના ખોળામાં બેસી ગયું. પેલા દરબારોએ તલવાર કાઢી પેલા કૂતરાને મારવા માટે. કૂતરો જંગલી હતો, આ પેલો સાદો કૂતરો આવે ને આપણો ઘરનો પાડેલો એ નહીં, પેલો ઇન્ડસ્ટ્રીયલ આવે ને એ ગધેડા જેટલી સાઈઝ વાળો આવે, કરડે એટલે મૂકે નહીં. જંગલી કૂતરો હતો જંગલનો. દરબારોએ તલવાર કાઢી કારણ કે ભગવાન સ્વામિનારાયણને કરડે. મહારાજ કે ના 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 ના, અરે મહારાજ તમને કડી ખાશે. મહારાજ કે નહીં કરડે. કૂતરા તરફ દ્રષ્ટિ કરીને કૂતરું સ્ટીલ થઈ ગયું સાઈડમાં. ભગવાન સ્વામિનારાયણ કહ્યું આ બે ફ્રેન્ડ છે, મહારાજ તમે ના હોત તો શેનો ફ્રેન્ડ, હમણાં સસલાનો નાસ્તો કરી જાત બટેટા પૂવા સમજીને, એ કુણું સસલું છે ને મારી નાખત. મહારાજ કે ફ્રેન્ડ છે. અરે કેવી રીતે ફ્રેન્ડ છે, મિત્ર છે. મહારાજ કે જે ગયા જન્મે બંને જણા મિત્રો હતા અને એ લોકોએ શરત લગાડી હતી, એમાં શરત સસલાની અંદર જે જીવ હતો જે માણસ એ જીતી ગયો હતો, અને શરતની અંદર એને માગ્યું કે તારે હું જીત્યો છું એટલે મારે તારે મને આપવું પડશે. તો કે શું? તો કે તારે મને ભગવાનની પ્રાપ્તિ કરાવી પડશે, ભગવાનની ગોદમાં મને બેસાડવો પડશે જો તું મારી શરત પાડી શકતો હોય તો. પણ કૂતરાનો આત્મા જે માણસના શરીરમાં હતો એની તાકાત નથી કે ભગવાનને શોધી શકે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એક સ્વામિનારાયણ ભગવાને કહી દીધું, એડ્રેસવાળા ભગવાન, પોસ્ટકોડવાળા ભગવાન, મોબાઈલવાળા મોબાઈલ નંબરવાળા ભગવાન. મનુષ્ય દેહે જે સંતમાં ભગવાન વિચરણ કરતા હોય એ ભગવાનનું મૂર્તિમાન ઘર છે, એ ભગવાન નથી. પણ ભગવાન એની અંદર એને વ્યક્ત થાય છે, ભગવાન એની અંદર એને પ્રગટ થાય છે, અને એની આંખમાં રહીને ભગવાન જુએ છે, એની વાણીમાં રહીને ભગવાન બોલે છે, એના હૃદયમાં રહીને ભગવાન ધબકે છે, એની અંદર એને ભગવાન કાર્ય કરે છે. એવા જે સંત છે એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે કહેવાય છે કે આદમ કો કભી ખુદા મત કહેના, આદમ કો કભી ખુદા મત કહેના. આદમ ખુદા નહીં હૈ લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા ભી નહીં હૈ. માણસને એને પડછાયાને જુદો ના કરી શકાય, એમ ભગવાનના ભવ્ય સ્વરૂપને ભગવાનથી જુદા ના કરી શકાય. એ સસલાનો આત્મા તે વખતે શરત જીતી ગયો હતો, એને પ્રોમિસ આપ્યું હતું, પણ પેલા એનું પ્રોમિસ પૂરું ના કરી શક્યો એટલે ભગવાને એકને કૂતરો બનાવ્યો અને બીજાને સસલું બનાવ્યું અને આજે મારી ગોદમાં મૂકી દીધો. એમ આપણે સભામાં આવવા નીકળતા હોય ને કોઈ કે ચાલ ને ક્યાં ચાલ્યો, તો કે સ્વામિનારાયણની સભા છે હરિપ્રસાદ સ્વામી, ઓ ત્યાં જવાય સોખડામ, પાપમાં પડીશ, તારું કલ્યાણ નહીં થાય એવું, તક નહીં જવું ભાઈ, ચાલો મૂવી સારું ચાલતું એ આપણું દુશ્મન. અરે યાર ફર્સ્ટ ક્લાસ મૂવી ચાલે છે, ક્યાં સભામાં થોડી મૂવી જેટલી મજા આવશે. કોઈ પાર્ટી કરવા જશે, કોઈ પિકનિક કરવા જશે, કોઈ આડીઅવળી વાતો કરશે, અંતરથી સમજવું ગયા જન્મના આપણા દુશ્મન છે કે આપણને પ્રભુ અને મોટા પુરુષની પાસે જતા રોકે છે. એને ખબર નથી બિચારાને, એને દુનિયા જુદી છે અને આપણી દુનિયા જુદી છે. આજે ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આપણે આવ્યા છીએ ત્યારે એક બીજી વસ્તુ નહીં એટલી વસ્તુ બાકી રાખીએ કે ગુરુ પૂર્ણિમા શાના માટે. સ્વામીજી એવું કહે છે કે આપણા જીવનની અંદર ગુરુની અનિવાર્યતા ઓક્સિજન કરતાં વિશેષ છે. એટલે મેં સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી તમે કહો છો ઓક્સિજન કરતાં ભગવત સ્વરૂપ સંતની વિશેષતા વિશેષ જરૂર છે, તો કેવી રીતે? મેં પૂછ્યું કે ઓક્સિજન ના હોય તો માણસ મરી જાય, પછી ગુરુને શું કરવાના? સ્વામીજી કે ઓક્સિજન ના હોય તો માણસ મરી જાય, પણ જો સંત ના મળ્યા હોત તો અનંતવાર એને જન્મવું પડે અને અનંતવાર મરવું પડે. જો છેલ્લો જન્મ કરવો હોય ને એના માટે ગુરુ જોઈએ, એટલા માટે ઓક્સિજન કરતા વિશેષ છે. આપણા જીવનની અંદર કળિયુગની અંદર રામચંદ્ર ભગવાન હતા, સતયુગની અંદર ત્રેતા, સતયુગમાં રામચંદ્ર ભગવાન હતા, ત્રેતામાં કૃષ્ણ ભગવાન હતા, મહાવીર સ્વામીને ભગવાન બુદ્ધ વચ્ચે આવ્યા, અને કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ આવ્યા. એ ભગવાનના અવતારોને આપણે દીવો લઈને લંડનમાં શોધવા જઈએ કોણ આપશે આપણને? પણ એ ભગવાનના આશીર્વાદ છે કે એવા સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. તો આજે આપણે દાખલો નથી કરતા, આપણે તો આપણા ગામમાંથી ગામમાંથી અહીં આવવાનું થયું છે. પણ સ્વામીજી 80 વર્ષ 81 વર્ષની ઉંમરે 7000 કિલોમીટરથી આપણી વચ્ચે આવ્યા છે. તો આપણો દાખલો વિશેષ કેનો દાખલો વિશેષ? આપણામાં એક પણ વ્યક્તિ 80 વર્ષનો અહીંયા બેઠો નહીં હોય, 81 વર્ષનો એક પણ હેલ્ધી માણસ અહીંયા બેઠા નહીં હોય, અને બેઠા હશે તો બિચારાને કેટલી તકલીફથી બેઠા હશે. એને બદલે સ્વામીજી ટ્રાવેલિંગ કરે છે, મુવમેન્ટ કરે છે, રોજના 200-200 જણને, 300-300 જણને મળે છે, સુખ દુઃખના ભાગીદાર થાય છે, બધાને પ્રેમ આપે છે, આશીર્વાદ આપે છે, દિવસમાં 2-3 વખત 1-1 કલાક ગોષ્ઠી કરે છે. હું અત્યારે જે સ્પીડથી બોલું છું 1 કલાક બોલીશ તો મને બી થોડી નર્વસનેસ લાગશે, મારી ઉંમર તો હજુ 57 જ થઈ છે. પણ સ્વામીજી 81 વર્ષની ઉંમરે કેટલો બધો દાખલો કરે છે, તેની પાછળ એને શું સ્વાર્થ હશે? એને કોઈ સ્વાર્થ નથી, પણ એ ભગવાન સ્વામિનારાયણને આપેલી જવાબદારીનું વહન કરે છે. ભગવાન સ્વામિનારાયણે એના હૃદયમાં ધારણ કર્યા છે, સાંગોપાંગ ધારણ કર્યા છે, એટલે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય એ હરિપ્રસાદ સ્વામી નિરંતર કરી રહ્યા છે. સ્વામીજીએ કહ્યું કે જેટલા જેટલા એક જગ્યાએ મંદિર આપણો સમયો ચાલે છે, એ સમયની સેવા લખવા માટે સુરતને હરિભક્તોએ કહ્યું હશે, સ્વામીજી પધારો ને તમારા બધા હરિભક્તોની થોડી થોડી સેવા લખી લો ને અમે થોડી થોડી કરીને આપી દઈશું, તમે આંકડા પાડી દો, અમને બળ મળે, આશીર્વાદ મળે. સ્વામીજી તો સેવા લખવાને બદલે વાતો કરે, શું ચાલે છે, શું કરે છે, આમ તેમ. આપણે દિવસના 50 જણના ધાર્યું હોય ને સ્વામી 5 જણ કરે, એક એક જણ જોડે અડધો અડધો કલાક ગાળે, એને રસ જ નહીં. એમાં એક બાટલી માસ્ટર આવ્યો ગંગાજળ લઈને, સમજો છો તમે ગંગાજળ, 6:45 ઇન્ડિયામાં 6:45 વાગ્યાનો ટાઈમ હોય, એ ગંગાજળ લઈ લે પછી રાજાપાટમાં હોય, પછી એ સયાજીરાવ ગાયકવાડ જેટલું બળ મળે એને. સ્વામીજી વાસના ગામમાંથી આવતા હતા અને રાતનો ટાઈમ હતો 12 વાગ્યાનો 12:30 વાગ્યાનો વાસના ફાર્મ પરથી, રસ્તામાં રોડ ઉપર એક જણો ચાલે, હોર્ન મારે, લાઇટ કરી, ખસે જ નહીં, ખસે જ નહીં, ખસે જ નહીં. સ્વામી કે ઉભી રાખ, તારો કેસ નથી, મારો કેસ છે. સ્વામીજી નીચે ઉતર્યા, પેલાને મળ્યા કે ઓય અહીંયા વચ્ચે કેમ ચાલે છે, કોણ? સ્વામી મને ના ઓળખ્યો તમે? તો કે કોણ? વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતે. સ્વામીજીએ કાન પકડી પકડીને બે ચડાવી દીધી સટાસટ ગાલ ઉપર, એટલે પેલો નસો ઉતર્યો. પછી સ્વામી કે કોણ? અરે બાપજી મગનિયો, 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 મારા બાપ. વાત એ કરતો હતો કે દારૂ પીવે ને ત્યારે માણસને ભાન નથી હોતું કે હું શું બોલું છું ને શું કરું છું ને ક્યાં જઉં છું. વાત આપણે એટલી કરવી છે કે જેના જીવનમાં ભગવાનના પવિત્ર સંતનું સ્થાન, એના જીવનની અંદર અખંડ આનંદ હોય. આપણે લંડનની અંદર આવ્યા, લંડનમાં આવ્યા પછી પણ આપણે કહી ના શકીએ, કદાચ મહેનત કરીશું તો પાઉન્ડ ભેગા થઈશું, કદાચ કાગળિયા આગા પાછા કરીશું તો બ્રિટિશ પાસપોર્ટ આવશે, એમાંય લોચા છે ને કેટલું અઘરું છે, ભજન કરવું પડે એવું છે, કાગળિયું બી સહેજે સહેજે હાથમાં નથી આવતું. પણ લંડન જેવા શહેરની અંદર રહીને કદાચ મિલિયનર થઈએ, બિલિયનર થઈએ, પણ કહી ના શકીએ કે આવતો જન્મ લઈને અહીં આવીશું. ઇન્ડિયાના ટોપ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ધીરુભાઈ અંબાણી હતા, એ એક્સપાયર થયા હતા, 90,000 કરોડનું રિલાયન્સ હતું. હવે અત્યારે એ જન્મ લઈને આવે અને રિલાયન્સમાં નોકરી જોઈતી હોય આપે ખરા કોઈ? ભાઈ ક્વોલિફિકેશન લાવ. તો કે હું ધીરુભાઈ છું. તો કે જા ભાઈ, હવે આઈડેન્ટિફિકેશન ખલાસ થઈ ગયું, દેહ બદલાઈ ગયો, એની સામે અજ્ઞાન થઈ ગયું, હવે એના દેહને કે એની પા એની એક્સ કોઈ જન્મ હોય એને કોઈ યાદ કરતું નથી. હકીકતમાં એ પોતે આવે તો બી એને નોકરી મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકે? તો આપણે શું કામ અજ્ઞાનથી જીવતા હોઈશું? સ્વામી જેવા પુરુષ આવે છે ધરતી પર એટલા માટે કે આપણા જીવનની અંદર એક સર્ચ લાઇટ ફેંકે છે. દીવાદાડી ના હોય તો બધી સ્ટીમરો અથડાઈ જાય, એરપોર્ટ ઉપર પેલી ગોળ ગોળ લાઇટો ના ફરતી હોય તો કોઈ વાર પ્લેન પણ એરપોર્ટના બિલ્ડિંગ સાથે અથડાઈ શકે છે. કશું દેખાતું નથી, મેં કોકપીટમાં જઈને જોયું, બે પાયલોટો મને અપગ્રેડ કરીને ટિકિટમાં ઉપર લઈ ગયા હતા અને આખું કોકપીટમાં બેસાડીને બધું દેખાડ્યું, આમ જાય આમ જાય તેમ જાય. મેં કહું વાળો કેમ નું, કેવું કરો, ઉપર કરો નીચે કરો, કેટલી જાતના બધા મશીનો હતા, 500-700, પણ એ બધું ઓટોમેશન પર ચાલે છે, કમ્પ્યુટર પર ચાલે છે. પણ ભગવાનની દયાથી સાયન્સ પરફેક્ટલી કામ કરે છે, એટલે આપણે પરફેક્ટલી ને સેફલી મુસાફરી કરીએ છીએ. વાત એ છે કે મનુષ્યનો દેહ આપણને મળ્યો છે પછી આપણે સુખી થવું છે, અને સુખી આપણે 3 રીતે થવાય, એક તનથી થવાય, ધનથી થવાય ને મનથી થવાય. તન મન ધનથી સુખી, હોસ્પિટલમાં જાઓ ને શરીરમાં રોગ થયો હોય એને ખબર પડે કે રોગ કોને કહેવાય. આપણી આંખે દેખાય છે ને એટલે આપણને આંખનો મહિમા નથી, આંધળા માણસને પૂછો તો ખરા લાઇટ કેવું હોય, બેરા માણસને પૂછો તો ખરા અવાજ કેટલો હોય, એને કાંઈ ખબર નથી. આપણને સહેજ શરીરમાં થાય છે ને તો આપણે ઇનસિક્યોર થઈને આગા પાછા થઈ જઈએ છીએ. પણ એ પહેલી વસ્તુ એ છે, ભગવાનના પવિત્ર સંત જેના જીવનમાં હોય એને પ્રારબ્ધ થકી રક્ષા કરે. કૃષ્ણ ભગવાને શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું, અનન્ય ભાવે મારું જે ચિંતન કરે છે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. યોગનું, યોગ ને ક્ષેમ એટલે શું? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિહી યોગા, જે વસ્તુ આપણી પાસે નથી અને એ વસ્તુ પ્રાપ્ત થાય એને યોગ કહેવાય. બ્રિટિશ પાસપોર્ટ નથી એ આપણા માટે મળે તો યોગ કહેવાય, પાઉન્ડ આપણી પાસે નથી મળે તો યોગ કહેવાય, જોબ આપણી પાસે નથી મળે તો યોગ કહેવાય, લગ્ન ના થયું હોય ને દીકરી ના મળતી હોય અને લગ્ન થાય તો એ પત્નીનો યોગ થયો કહેવાય. ક્ષેમ એટલે શું? કે યોગ થયેલી વસ્તુનો ક્ષેમ, ક્ષેમ એટલે એની સંભાળ રાખવી, એને મેન્ટેન કરવું, એનું જતન કરવું. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, અનન્ય ભાવે મારું ચિંતન કરે છે, એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. ભગવાન સ્વામિનારાયણે બીજી રીતે બહુ ટોપ રીતે વાતને મૂકી દીધી, કરોડ વીછીનું દુઃખ મને આવો, મારા હરિભગતને એક વીછીનું દુઃખ નહીં. તમે પહેલી વાત ઇમેજિન કરો કે કરોડ વીછી કરડે ખરા, માણસને કરોડ વીછી કરડે, કરડો વીછીના મકાનની અંદર જઈને પડો તો બી કરોડ વીછી હોય તો કરડે નહીં, કરડે તો બે ચાર વીછીમાં આપણે પતી ગયું હોય, ઝેર ચડી જાય ને આપણે બેભાન થઈને ઉપર જતા રહીએ. પણ સ્વામિનારાયણ ભગવાને ક્લાઇમેક્સ વાત કરીને એટલા માટે કહ્યું કે કદાચ કરોડ કરડવાના હશે તમને. સ્વામિનારાયણ ભગવાને કીધું તમને એક વીછી કરડવાનો હશે ને તો કરોડ કરોડ વીછીની વેદના મને આવો, મારા હરિભગતને એક વીછી પણ નહીં. તો કરોડ ગણી વેદના ધારણ કરવાની જેને ઓથેન્ટિસિટી આપી હશે, તમે વિચારી નહીં શકો, મગજ કામ નહીં કરે કે સ્વામિનારાયણ ભગવાન એની બ્રોડનેસ કેટલી બધી છે, એની વિશાળતા કેટલી બધી છે, એની કરુણા કેટલી બધી છે કે કરોડ વિશેનું દુઃખ પોતાને સહન કરવું છે એના હરિભગતને નહીં. અને એવા ભગવાનનો આશરો દ્રઢ કરો પછી કોને ક્યાંય તકલીફ. કેટલાય સ્વામીજી પાસે દિવસ દરમિયાન આવે છે, સ્વામીજી પેપર્સ નથી, ઇન્ડિયા જવું પડશે, સ્વામીજી નોકરી નથી, હું શું કરું, સ્વામી કે લગ્ન નથી થયું, શું કરું, આ નથી પેલું નથી કર્યું, અનંત પ્રકારના પ્રશ્નો સ્વામીજી પાસે આવે છે. સ્વામીજી આખા દિવસમાં એક જ વાત કરે છે, ભગવાનનો આશરો દ્રઢ કર, દરરોજ 30-40 મિનિટ દિલથી ભજન કર, અને ભગવાન સ્વામિનારાયણને ગમતા સંપ સુહૃદભાવની એકતા પ્રમાણે જીવન જીવ, આ દેશમાં નહીં અનંત બ્રહ્માંડમાં તને હાથ અડકારનાર કોઈ જન્મ્યો નથી. કેટલા ઓથેન્ટિક આશીર્વાદ આપે છે. અમે લોકો અમેરિકા ગયા એક વખત, ત્યાં જર્સી સિટીમાં સભા થાય ગોવિંદા મંદિરમાં, મને કે વાત કરો, પછી મને કહ્યું આ બધા દીકરાઓ સ્વામીજી ઇનસિક્યોરિટી અનુભવે છે, એચ બધા જ માસ્ટર ડિગ્રી કરવાયા છે, 25 લાખથી વધારે બધું દેવું કરીને બધા આવેલા છે, હવે ઇકોનોમી ડાઉન ગઈ છે અને હવે અમેરિકાની ગવર્મેન્ટ એના H-1 વિઝા લિમિટેડ કર્યા અને જેટલા એપ્લાય થાય છે એમાં લકી ડ્રો સિસ્ટમ કરે છે, તો બી 50% ઉપર 2.5 લાખ એપ્લાય થાય છે અને 1,10,000 લે છે, જેનું H-1 ના થાય એને પાછા જવું પડે ને કાં બીજો પ્રોગ્રામ લઈને ભણવું પડે. આ લંડનની અંદર 1,800-2,000 કોલેજો ડોઝી નીકળી, ડોઝી શબ્દનો મિનિંગ મને નહીં ખબર પણ બોગસ. હવે એની અંદર જેટલા ગ્રેજ્યુએટ થયા હોય એના સર્ટિફિકેટની વેલ્યુ કેટલી, એને ભજન જ કરવું પડે. તો ગયો તો મને કહે ભક્તિ સ્વામી અમે તો જેન્યુઅન કોલેજમાંથી થયા છીએ. મેં કહું થયા છે બરોબર, હવે શું પ્રોબ્લેમ છે? કે સ્વામી પાછું જવું પડશે. મેં કહું જતું રહેવાનું. તો કે શું જતું રહેવાનું, તમારે તો બોલવું સાધુ લોકોને. 25 લાખનું દેવું કરીને આવ્યો, જમીન ગીરવે મૂકી, કોઈએ મકાન ગીરવે મૂક્યું, મા બાપે અમારા માટે બહુ હોપ રાખી છે કે મારો દીકરો અમેરિકામાં જઈને સેટલ થાય, પૈસા મોકલાવે, અમને બોલાવે, લગ્ન કરે સારી દીકરી સાથે ને બધું, એનું લાઈફ સારું થાય, છોકરાને અમે ભણી ગણાવીને મોટો કર્યો ને આવું. પછી મેં એને એક વાત કરી, મેં કહું 2 વર્ષ પહેલાં અમે લંડન ગયા હતા, લંડનમાં ગુરુવારે સવારે સ્વામીજી ઉતર્યા અમેરિકાથી અને સ્વામીજી મંડેના સવારના ફ્લાઇટમાં જવાના હતા 9 વાગ્યાના બ્રિટિશ એરવેઝમાં. એમાં શુક્ર શનિ રવિ 3 સભાઓ હતી. ઉતરીને તરત સ્વામીજીએ દાવ ડિક્લેર કર્યો, મારે ઇમરજન્સી કામ છે, આવતીકાલ સવારની ફ્લાઇટમાં ઇન્ડિયા જવું છે. શુક્ર શનિ રવિના 3 હોલ બુક થયેલા હતા, એક યુવકોની સભા હતી, એક મહેમાનોની સભા હતી, એક જનરલ બધી સભા હતી. બ્રેન્ટાઉન હોલ બુક કરેલો હતો. સ્વામીજી કે મારે તો જતા રહેવું છે. સ્વામીજીને કીધું સ્વામી 1-2 દિવસ રોકાઈ જાઓ, બહુ બધાને તમારી સાથે ખાનગી કરવી છે. સ્વામી કે બધાને મળી લઈશ, બધું થઈ જશે, તમે ચિંતા ના કરો. બપોરે જમ્યા ભીમજી બની ગયા, પછી સ્વામીજીએ એક ભગત જોડ ખાનગી કરી 2 કલાક. 3 વાગી ગયા, થોડો આરામ કર્યો. સાંજે સ્વામીજી બધા મળવા બધા આવ્યા, બધાને એમ કે સ્વામીજી જોડે 1.5-2 મિનિટ મળી લેવાય. તો 44 દીકરાઓ હતા, એને ખાનગી કરવાની હતી અને બધા 15-20 હરિભક્તો હતા. સ્વામી કે આપણે ગોષ્ઠી કરીએ. અરે ભાઈ 1-1.5 કલાકનો ટાઈમ છે, 44 જોડે 2 મિનિટ ગાડીશું ને તો બી 2-3 કલાક વયા જશે. બધાની વાત સાંભળીને આશીર્વાદ આપતા. સ્વામી કે ના મારે ગોષ્ઠી કરવી છે. સ્વામીજી બધાનું મન પકડીને ગોષ્ઠી કરીને વાત કરી કે જેના જીવનમાં ભગવાનનો આશરો હોય અને જેના જીવનમાં સંતની સાથે પ્રીતિ હોય ત્યારે ગુરુપ્રસાદ સ્વામી એનું સેવા કરતા હતા. સમય કે આ ગુરુપ્રસાદ સ્વામી જોડે દોસ્તી રાખજો અને દરરોજ નિશ્ચય રાખીને 30 મિનિટ ભજન કરજો અને અઠવાડિયે 1.5 કલાક સભામાં જજો. સાંકે આ 3 નિયમ પાળજો. દુનિયાની કોઈ ગવર્નમેન્ટની શક્તિ નથી કે તમને આ દેશમાંથી બહાર કાઢી નાખે. તમે શાંતિથી બધાને તમારામાંથી એક કહીને લંડન છોડીને જવું નહીં પડે. આશીર્વાદ આપ્યા. આ વાત મેં એ લોકોને કરી તો એ લોકો 90 છોકરા હતા, એમાંથી અડધા અપવાના 60-70 દીકરાઓ મને કીધું કે સ્વામી અમારી બી સેમ હાલત છે. મેં કહું આવો શિબિરમાં. શિબિરમાં લઈ ગયો ત્યાં હર્સન વેલીમાં. સ્વામીજી તો લીલા કરીને કેરનો દુખાવો ગ્રહણ કર્યો. એક દિવસ મોડા આવ્યા ને હ્યુસ્ટનથી, પણ બીજે દિવસે કોઈની બેન્ટલી ગાડી પ્રસાદીની કરવાની હશે, કોઈ કે લીધી હશે તો સ્વામીજી એમાં બેસવા જતા હતા. એક પગ અંદર હતો ગાડીમાં, એક પગ નીચે હતો. મેં બધા દીકરાઓને કીધું ગાડી ફરતા ઉભા રહો, વાત કરી લઈશું. બધા દીકરાને ઇન્સિક્યોરિટી ફીલ થતી હતી કે શું થશે અમારું, અમારે પાછું જવું પડશે, આ પૈસાનું શું, દેવું થઈ ગયાનું શું, કેવું કરશું, કારણ કે કોળીઓ હાથમાં આવીને જતો રહે તો કેટલું અઘરું પડે. સ્વામીજીને મેં કીધું કે સ્વામીજી મેં તો તમારું નામ લઈને ગપ્પો માર્યું છે. તો કે શું કહ્યું છે? મેં કહ્યું સ્વામી લંડનમાં 44 દીકરાઓને તમે આશીર્વાદ આપ્યા હતા કે તમારા એકમાંથી ઇન્ડિયા નહીં જવું પડે. આ મેં કોઈ 80-85 દીકરાઓ એવા છે, આમ તો 100થી વધારે છે જર્સી સિટીમાં, અને બધાની પરિસ્થિતિ ઇકોનોમી ડાઉન હોવાના કારણે આ રિસેશનના હિસાબે એ લોકોનું ઇન્ડિયા પાછું જવું પડે એવું છે. સ્વામી એ પોઝિશનમાં મને કહ્યું કે બધા સભા ભરેશ? મેં કહું હા સ્વામી, ગોવિંદા મંદિરમાં 70-80 જણ સભા ભરે છે. આમાંથી સંકે એને પૂછી જો પ્રેમ સ્વરૂપ સાંઈ કિશનજી જોડે દોસ્તી કરશે? મેં કહ્યું સાંઈ આમ તો સભા ભરે છે એટલે થોડું ઘણું હેત છે, એટલે મેં લોકોને પૂછ્યું કે ભાઈ તમે દોસ્તી કરશો? તો કે હા સ્વામી કરીશું. સ્વામી કે 20-25 મિનિટ ભજન કરીને સુઈ જજો, જાઓ તમારે 110માંથી એક કહીને ઇન્ડિયા પાછું નહીં જવું પડે. કોણ આશીર્વાદ આપ? 110-10 છે અત્યારે અમેરિકામાં. અમુક લોકોને તો ટિકિટ લઈ લીધેલી કે ભાઈ 3 દિવસ પછીની ટિકિટ, 4 દિવસની પછીની ટિકિટ, અને એનું કંઈક જોબ ઓફર થઈને H1 થઈ ગયું હોય એવા પણ દાખલા છે. અમારા પ્રશાંત બને બધા છે, પ્રશાંત ટાક છે, આશીષ પલસાણીયા છે, બધાને આવા અનુભવો સ્વામીજી કરાવેલા. પણ કહેવાનો મતલબ શું છે કે સ્વામીજીએ નિયમ આપ્યો, અહીંયા તમને બ્રહ્મવિહારી સ્વામીજી આપ્યા છે. બ્રહ્મવિહારી સ્વામીજી, સ્વામીજી કે બહુ પવિત્ર સાધુ છે. બ્રહ્મવિહારી સ્વામી પોતે એન્જિનિયર છે પણ એને કોન્શિયસ નથી કે હું એન્જિનિયર છું. બુદ્ધિશાળી છે પણ એને બુદ્ધિની કોન્શિયસ નથી, એકદમ નેચરલ સાધુ છે. અને સ્વામીજીએ કૃપા કરીને તમને એ સંતને પ્રાદેશિક સેવા માટે મૂક્યા. એની જવાબદારી અમદાવાદમાં પણ છે અને અહીંયા તો કદાચ 500-700 યુવકો છે, અમદાવાદમાં 2,500-3,000 યુવકોની જવાબદારી છે. એમાં બી અમદાવાદમાં બી મંદિર અને સેન્ટર બની રહ્યું છે, ગવર્મેન્ટની પરમિશનો આવી ગઈ, એટલે એમની જવાબદારી તો ડબલ છે. અને છતાંય એ લંડનમાં આવી ઠંડીમાં આવે છે. આપણા માટે સ્વામીજી એને મોકલે છે પણ એવા સંત આપણા માટે ગુરુ સમાન છે. સ્વામીજી ભગવાનનું સ્વરૂપ છે પણ એવા સંત સાથે દોસ્તી રાખીએ તો આપણા જીવનનું ધ્યેય પાકું થાય, તો ભગવાનના અને મોટા પુરુષના આશીર્વાદ મળતા વાર ન લાગે. આ વાત કરી તમને કે આર્થિક પરિસ્થિતિમાં પણ આશીર્વાદની જરૂર પડે. એવી રીતે દેહનું હોય, અહીં પેલા મયુર ભગત છે, સરભાણ હાઉસમાં ઓળખતા, પેલા ભજન ગાય છે, અત્યારે કદાચ નથી આવ્યા. એના ફાધરને બ્રેઇનમાં ટ્યુમર થયું. વડોદરાની અંદર એનું બ્રેઇનની સર્જરી થઈ. પેલા એ ખોપડું ખોલ્યું અને તરત જ ડૉક્ટર ગભરાઈ ગયો. ડૉક્ટરે કીધું નહીં બચી શકે ભાઈ સાહેબ, એને લઈ જવો હોય તો બોમ્બે લઈ જાઓ, ધીસ ઇઝ બિયોન્ડ સાયન્સ લિમિટ, આમાં હું એને નહીં બચાવી શકું, પોસિબિલિટી નથી. સ્વામીજીને પૂછ્યું સ્વામીજી શું કરીએ? સ્વામી કે લઈ જાઓ બોમ્બે, જસલોક હોસ્પિટલ બતાવો, ડૉક્ટર ભગવતી પાસે કરાવી નાખો. બોમ્બે લઈ ગયા, ડૉક્ટરે ટેસ્ટ કર્યા, બધું ચેક કર્યું. ડૉક્ટરે કીધું પોસિબિલિટી ખાલી 30% છે, મરવાની પોસિબિલિટી 70% છે. ડૉક્ટરે કીધું ભાઈ હું તો જસ્ટ મારો અપયસ મળશે મને, છતાંય તમે કહેતો હતો ઓપરેશન કરીશ. સ્વામીજીને પૂછ્યું શું કરીએ? સ્વામી કે ડૉક્ટરને કહી દો કે તમારે ઓપરેશન નથી કરવાનું, તમારી અંદર ભગવાન ઓપરેશન કરવાના છે. કોણ બોલી શકે? તમે ઓપરેશન બિંદાસ કરો, તમે ચિંતા ના કરતા, એની રક્ષા ભગવાન કરવાના છે. એ 6-8 કલાક ચાલવાનું ઓપરેશન, એનું 14-15 કલાક ચાલ્યું. અને ઓપરેશન જ્યારે સક્સેસફુલી થઈ ગયું ત્યારે બહાર નીકળીને ડૉક્ટરે કીધું કે ગોડ હેઝ ડન ધીસ સર્જરી, આઈ ડોન્ટ હેવ, મેં તો કંઈ કર્યું જ નથી, આઈ ડિડન્ટ, મારા હાથમાં રહીને કોણ સર્જરી કરી ગયું મને ખબર નથી. ત્યારે પેલા એ કહ્યું કે સાહેબ આ તો તમે ડોક્ટર હતા, બાકી મને જો સ્વામીજીએ કહ્યું હોત કે ગામના હજામ પાસે કરાઈ નાખો તો હું એની પાસે ઓપરેશન કરાઈ નાખત. મને વિશ્વાસ છે કે સ્વામીજીની અંદર એને ભગવાન બોલે છે અને સ્વામીજી ભગવાનનું ભવ્ય સ્વરૂપ છે, એના આશીર્વાદથી અશક્યનું શક્ય થાય. તો શક્યતા તો હતી નહીં એ ટ્યુમરને ક્યોર કરવાની. હું તમને હમણાં તાજો પ્રસંગ હમણાં જઈને જ આવ્યો. અમે 10 તારીખે જર્મની ગયા, 11 તારીખે, 11 થી 22 ત્યાં રહ્યા. ત્યાં નિર્દોષ કરીને એક છોકરો છે, યુવક છે, એને અહીંયા આગળ ગળામાં મોટું ટ્યુમર થયું, મોટી લિમ્ફ. ડૉક્ટરે ચેક કર્યું, ડાયગ્નોસિસ ના કરી શક્યા, ઇઝ ઇટ નોર્મલ ઓર ટીબી ઓર કેન્સર, શેનું છે એનું ડાયગ્નોસિસ ડૉક્ટરથી થયું નહીં. ડૉક્ટર કહ્યું બાયોપ્સી કરવું પડશે. પહેલાં એ હા પાડી, બાયોપ્સી કરવા માટે હાજર થયા, જેમાં 15-20 મિનિટનું કામ હતું. એને બદલે ડૉક્ટરે કીધું કે અમે તમને ઓપરેશન થિયેટરમાં લઈ જઈએ છીએ અને તમારું ઓપરેટ કરી નાખીએ છીએ. પેલાએ કીધું મેં તો તમને બાયોપ્સીનું કીધું છે ભગઈ. તો કે ના, અમારી ડૉક્ટરોની ફરજ છે, તારા લાઈફને બચાવવું જોઈશે, તને કંઈ થઈ જશે, તને કેન્સર છે અને આ 3rd લેવલનું કેન્સર છે. એટલે એને કીધું કે મારા વડીલને પૂછ્યા વગર હું નહીં કરાવું. એને ત્યાં સુયોગીબેનને મનીભાઈ છે ત્યાંના સત્સંગી, ભગવદી આપણા જીવનમાં જરૂર પડે ગુરુ સ્થાને હોય તો, એમાં વ્યવહારિક અને સ્પિરિચ્યુઅલ બંને માર્ગદર્શન જોઈએ. એને મનીભાઈને ફોન કર્યો, સુયોગીબેનને કીધું કે આવું આવું છે. સુયોગીબેન કે તમે ઘરે આવતા રહો, સ્વામીજી કહેશે એમ કરીશું. સ્વામીજીને પૂછાવડાયું, એને કીધું કે સ્વામીજી આયુર્વેદિક ટ્રીટમેન્ટ હું કરું, મેં રિસર્ચ કરી છે. સ્વામી કે કરો. સાંઈ કે ફરક ના પડે ને તો ઓપરેશન કરાવજો, બાકી કાંઈ કરાવવાની જરૂર નથી. પણ કે સાંઈ કે મંડળને કહેજો ભજન કરે. તે 40 જણનું મંડળ 3 મહિના સુધી દરેક જણે 1-1 કલાક ભજન કર્યું. તમે વિચાર કરો, 3 મહિના સુધી 40 જણા ભજન કરે એટલે કયા ટાઈમે, બધાના જોબના ટાઈમ અલગ, અડધા સવારે કરે ને અડધા સાંજે કરે, પણ 40 જણા ભેગા થઈને 3 મહિના સુધી ભજન કર્યું. બીજી હોસ્પિટલમાં દેખાડવા ગયા, એને કીધું કે આની અંદર કેન્સર છે અને બચશે નહીં, જલ્દી સર્જરી કરાવી નાખો. પણ એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરતા ગયા, આ લોકોનું ભજન થયું, એનું ટ્યુમર ટોટલ ક્યોર થઈ ગયું વિધાઉટ સર્જરી. અને એ જ હોસ્પિટલમાં દેખાડવા ગયા ત્યારે ડૉક્ટર બિલીવ નહોતા કરતા કે તમને વિધાઉટ સર્જરી થયું કેવી રીતે. ત્યારે ડૉક્ટરે કીધું ધીસ ઇઝ બિયોન્ડ સાયન્સ. અને પછી ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટરે કીધું શું શું કર્યું, તો કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ, તો કે આઈ ડોન્ટ બિલીવ, તો કે ભજન, તો કે યસ, અમે મેડિટેશન કરીને ભજન કર્યું, ધેટ આઈ બિલીવ કે ભજનના કારણે. અને આજે ટેસ્ટ કરાવ્યો તો એના શરીરમાં કેન્સરનો કોઈ જમ્સ નથી. પણ કહેવાનો મતલબ શું છે, સ્વામિનારાયણ ભગવાને કહ્યું કરોડ વિશીનું દુઃખ મને આવો, મારા હરિભક્તને દુઃખ ના આવો. સ્વામિનારાયણ ભગવાને દીધું 7 દુકાળ પડે, અમારા હરિભક્તને અન્ન દાંતને વેર નહીં થવા દઈએ, ગમે તેવી પરિસ્થિતિ થશે અમે તમને રોટલા આપીશું. સ્વામિનારાયણ ભગવાને બીજું વરદાન આપી દીધું, મારા જનને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. આપણો અંતકાળ આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણને તેડવા આવે. આપણને વિચાર આવે કે પ્રભુ તેડવા આવે, કેટલી સરસ વસ્તુ. લોકો મરે છે ને મરતા બી નથી ફાવતો. અમે લોકો બહુજનની ઘેર જઈએ છીએ, એ જેડ માણસોને અમને લઈ જાય છે, પૂજન કરવા આવો, ભજન કરવા આવો, દાદાનો જીવ જતો નથી. જાય ને તો જીવ પાછા દાદા પાછા આવતા હોય રિટર્ન થઈને, એ કે દાદા પાછા થયા છે. મેં કહું હવે તો કેનું ભજન કરો, હજારો પ્રકારના ભૂત ને બધું આવતું હોય છે, અમારે આવા પ્રસંગો ચાલુ ને ચાલુ જ હોય છે. પણ એ ગતિ સારી નથી થઈ. આપણે ના કહી શકીએ કે આપણો જન્મ ફરી લંડનની ધરતી પર થશે, આપણે નહીં કહી શકીએ કે આ મા બાપની ગેરજન્મ થશે, ભગવાનના હાથની વાત છે. અને એવું પણ નહીં કહી શકીએ કે મનુષ્યમાં થશે, કૂતરા બિલાડા ગધેડામાં નાખી દીધું તો પાછા ત્યાં મજા કરતા હોઈશું, અને કદાચ મનુષ્યનો આપ્યો ને ચાઇનામાં નાખી દીધા તો કાંચીડા દેડકાને સાપોલિયા ખાતા થઈ જઈએ. ભગવાન સ્વામિનારાયણે કીધું કે બહુ પુણ્ય થાય ને ત્યારે ભગવાન મનુષ્યનો દેહ આપે છે, 84 લાખ યોનિ પછી મનુષ્યનો દેહ આપે છે, અને એ મનુષ્યનો દેહ આપણને મળ્યો છે, અને એ દેહની અંદર આપણા આત્માના રૂડું કરવાની સંપૂર્ણ ભગવાને આપણને પોસિબિલિટી રાખી છે. સ્વામીજી આપણી વચ્ચે પધારે ત્યારે આપણે આપણી જગ્યાએ જઈને બેસીને તાળી પાડીશું.